એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપણી આજની જ્ઞાનગોષ્ઠી અમેરિકાના એક ખૂબ જાણીતા કલિનરી આઇકોન ઈના ગાર્ટન પર છે. આપણે એમના જીવન અને કારકિર્દીની સફરને સમજવાની કોશિશ કરીશું. એમના આવનારા સંસ્મરણની પણ વાત છે, જેનું નામ કદાચ બી માય ગેસ્ટ કે પછી બી રેડી વેન ધ લક હેપન્સ એવું કંઈક હોઈ શકે.
હા, જો કે પુસ્તક હજી આવ્યું નથી એટલે આપણી વાતચીત મોટે ભાગે એમના જાહેર જીવન, ઇન્ટરવ્યુઝ અને અત્યાર સુધીના કામ પર આધારિત રહેશે.
બરાબર. પણ ઈના ગાર્ટનનું નામ સાંભળીએ એટલે ખાવા પીવાની જ વાતો યાદ આવે. પણ એ ખાલી શેફ નથી, લેખિકા, ટીવી હોસ્ટ, ઉદ્યોગ સાહસિક અને સૌથી નવાઈની વાત, વ્હાઇટ હાઉસમાં પણ કામ કરી ચૂક્યા છે.
ખરી વાત છે. એમની આખી જર્ની છે ને ખરેખર અસાધારણ છે, કારણ કે એ ખાલી રસોઈની વાત નથી, એ છે પોતાની જાતને ફરીથી શોધવાની વાત. એક સલામત પણ જેમાં મજા નહોતી આવતી એવી કારકિર્દી છોડવાની હિંમતની વાત, અને પછી બસ લોકોને પ્રેમથી જમાડવામાં, એ વહેંચવામાં જે આનંદ છે ને, એ શોધવાની વાત.
અને એમનો પેલો વળાંક પરમાણુ ઊર્જા નીતિ જેવા ગંભીર વિષયમાંથી સીધા હેમ્પટન્સની ફૂડશોપ, આ તો ખરેખર માન્યમાં ન આવ્યું છે.
બરાબર. અને એ જ વાત પ્રેરણા આપે છે.
અને એ પણ મહત્વનું છે કે એમની સફળતા કોઈ રાતોરાત નથી મળી, એ સ્પષ્ટ દેખાય છે. એમની સિદ્ધિઓ પાછળ વર્ષોની સખત મહેનત છે, સમજી વિચારીને લીધેલા જોખમો છે, અને હા, સૌથી વધુ તો લોકો સાથે જોડાણ બનાવવાની એમની કળા.
ચોક્કસ. એટલે જ એમની વાર્તા ઓવરનાઇટ સક્સેસવાળી નથી, એમાં ઊંડાણ છે.
તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ. એમના શરૂઆતના વર્ષો કેવા હતા? કઈ બાબતોએ એમના ઘડતરમાં ભાગ ભજવ્યો?
ઈના રોઝનબર્ગનો જન્મ ન્યૂયોર્કના બ્રુકલિનમાં થયેલો, પણ ઉછેર કનેક્ટિકટના સ્ટેમ્ફર્ડમાં. એમના ઘરમાં એક થોડો અજીબ નિયમ હતો.
શું નિયમ?
એમના મમ્મી, જે પોતે ડાયટિશિયન હતા, એ ઈનાને રસોડામાં આવવા જ નહોતા દેતા. એમના માટે ખોરાક એટલે બસ પોષણ, વિજ્ઞાન, એમાં આનંદ કે સર્જનાત્મકતાની બહુ જગ્યા નહોતી.
ઓહ, આ તો બિલકુલ ઉલટું લાગે છે. જે વ્યક્તિ આજે લાખો લોકોને રસોડામાં પ્રેરણા આપે છે, એમના માટે જ રસોડું બંધ હતું?
હા, અને કદાચ એટલે જ એમનામાં પેલી હૂંફ અને મહેમાનગતિ ઊભી કરવાની આટલી તીવ્ર ઈચ્છા જાગી હોય, જે એમને બાળપણમાં ખૂટતું હતું એ બનાવવાની ઈચ્છા.
બની શકે. ઘણા લોકો એવું માને છે કે એમની આખી કારકિર્દી જાણે એ શરૂઆતની ખોટ પૂરી કરવાનો એક પ્રયાસ છે, એ ઉદારતા અને સ્વીકૃતિનું વાતાવરણ બનાવવાનો પ્રયાસ.
અને એમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો 15 વર્ષની ઉંમરે. એ ડાર્ટમાઉથ કોલેજ ગયેલા ભાઈને મળવા, અને ત્યાં એમની મુલાકાત થઈ જેફરી ગાર્ટન સાથે.
અને આ મુલાકાત પછી એમના જીવનનો આધાર બની. જેફરી એમના પતિ તો બન્યા જ, પણ એમના સૌથી મોટા સપોર્ટર પણ બન્યા. એમના દરેક મોટા પગલામાં જેફરીનો સાથ હંમેશા રહ્યો.
એકદમ સાચી વાત. જેફરીએ જ એમની ક્ષમતા પહેલી વાર ઓળખી. પછી ઈનાએ સિરાક્યુઝ યુનિવર્સિટીમાં એડમિશન લીધું, પણ જેફરી જ્યારે વિયેતનામ યુદ્ધ માટે ગયા ત્યારે એમણે કોલેજ છોડી દીધી અને 1968માં લગ્ન કરી લીધા. જેફરી જ્યારે થાઇલેન્ડમાં હતા ત્યારે ઈના અહીં એકલા હતા, અને એમણે સમય પસાર કરવા કંઈક નવું શીખવા, રસોઈ શીખવાનું શરૂ કર્યું જાતે જ.
અને એ પણ કોના પુસ્તકમાંથી? જુલિયા ચાઇલ્ડ, પેલું ક્લાસિક પુસ્તક માસ્ટરિંગ ધી આર્ટ ઓફ ફ્રેન્ચ કુકિંગ. એટલે જે રસોડું પહેલાં બંધ હતું એ હવે એમનો ક્લાસરૂમ બની ગયો.
બરાબર. અને કદાચ એક આશરો પણ. રસોઈ એમના માટે પ્રેમ વ્યક્ત કરવાનું, કાળજી બતાવવાનું એક માધ્યમ બની ગઈ.
અને પછી જેફરી પાછા આવ્યા ત્યારે
તેઓ વોશિંગ્ટન ડીસી ગયા. ત્યાં ઈનાએ જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી બિઝનેસની ડિગ્રી પૂરી કરી, અને પછી સરકારી નોકરી શરૂ કરી, વ્હાઇટ હાઉસના ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ, OMB માં.
ઓ, વ્હાઇટ હાઉસમાં. અને કામ શું હતું?
પરમાણુ ઊર્જા નીતિ પર, ખાસ કરીને ન્યુક્લિયર સેન્ટ્રીફ્યુજ પ્લાન્ટ્સ માટે બજેટ રિપોર્ટ બનાવવાના. ફોર્ડ અને કાર્ટર બંનેના સમયમાં એમણે કામ કર્યું.
આ તો બહુ જ બૌદ્ધિક અને પ્રતિષ્ઠિત કામ કહેવાય, પણ શું એમને એમાં મજા આવતી હતી? અંદરથી સંતોષ મળતો હતો?
ના, સૂત્રો તો એ જ કહે છે કે બિલકુલ નહીં. કામ ચોક્કસપણે મગજ કસાવનારું હતું, પણ વ્યક્તિગત રીતે એમને ખૂબ અસંતોષકારક લાગતું. બધું ખૂબ અમૂર્ત, લોકોના જીવનથી દૂર.
અને આ અસંતોષ જ એમને ક્યાંક બીજે લઈ ગયો.
હા, એ જ. આ અસંતોષ જ એમના જીવનના સૌથી મોટા ટર્નિંગ પોઈન્ટનું કારણ બન્યો.
એટલે આવી પેલી 1978ની ક્ષણ. ડીસીના કામથી કંટાળીને એક દિવસ ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક નાનકડી જાહેરાત જોઈ.
હા, વેસ્ટહેમ્પટન બીચ, ન્યૂયોર્કમાં એક નાનકડી સ્પેશિયાલિટી ફૂડ સ્ટોર, નામ બેરફૂટ કોન્ટેસા, વેચાણ માટે હતી.
અને ફરી પાછા જેફરી.
એમણે શું કહ્યું?
એમણે પ્રોત્સાહન આપ્યું, કહ્યું તને જે ગમતું હોય એ કર, તું એમાં સફળ થઈશ જ.
અને ઇનાએ લગભગ આવેશમાં આવીને બહુ ઓછી ઓફર કરી દીધી. અને નવાઈની વાત, એ સ્વીકારાઈ ગઈ. 30 વર્ષની ઉંમર, વ્હાઇટ હાઉસની સિક્યોર જોબ છોડી અને સીધા 400 સ્ક્વેર ફૂટની દુકાન સંભાળવા. કોઈ ટ્રેનિંગ નહીં, કોઈ બિઝનેસનો અનુભવ નહીં.
બાપરે, આ તો ખરેખર હિંમતનું કામ. એકદમ અજાણ્યા પાણીમાં ઝંપલાવા જેવું. શરૂઆતના દિવસો કેવા રહ્યા હશે?
ખૂબ જ મુશ્કેલ. દિવસના 18-18 કલાક કામ, પેરોલથી લઈને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, અને સારામાં સારા સ્કોન્સ, એક પ્રકારની બ્રિટિશ પેસ્ટ્રી, કેવી રીતે બનાવવા, બધું જ કામ કરતા કરતા શીખ્યા.
પણ એમણે ધ્યાન શેના પર આપ્યું?
ગુણવત્તા, સરળતા અને ગ્રાહકો સાથેનો અંગત સંબંધ. એમણે એવું વાતાવરણ બનાવ્યું જ્યાં લોકોને આવવું ગમે. અને ધીમે ધીમે બેરફૂટ કોન્ટેસા ખૂબ સફળ થઈ લોકલ લેવલ પર.
લગભગ 18 વર્ષ એમણે એ દુકાન ચલાવી. એને હેમ્પટન્સમી ઓળખ બનાવી દીધી. પછી 1996માં વેચી દીધી. કેમ?
બર્નઆઉટ. સતત કામ કરીને થાકી ગયા હતા. 1 વર્ષનો બ્રેક લીધો. દુકાનની ઉપર જ ઓફિસ બનાવી વિચારવા લાગ્યા, હવે શું.
અને ફરી પાછા મિત્રો અને જેફરીએ કહ્યું હશે, કંઈક લખો.
બરાબર. એમના આગ્રહથી એમણે પોતાના અનુભવો, રેસિપીઝ, એ બધું પુસ્તક રૂપે લખવાનું વિચાર્યું. જો કે એમને પોતાને બહુ વિશ્વાસ નહોતો.
પણ 1999માં જ્યારે ધ બેરફૂટ કોન્ટેસા કુકબુક આવી, એ તો તરત જ હિટ થઈ ગઈ, બેસ્ટ સેલર. લોકો એમના લખાણના અવાજ સાથે, એમની ફિલોસોફી સાથે જોડાઈ ગયા. પેલી સરળ છતાં સુંદર વાનગીઓ.
ચોક્કસ. પુસ્તકનો પેલો શાંત, ભરોસો આપતો અવાજ લોકોને ગમી ગયો. અને આ જબરદસ્ત સફળતાએ પછી ફૂડ નેટવર્કનું ધ્યાન ખેંચ્યું.
અને એમણે શોની ઓફર કરી? પણ સાંભળ્યું છે કે ઇના તરત તૈયાર નહોતા થયા.
ના, બિલકુલ નહીં. એમને કેમેરાનો ખૂબ ડર હતો. વારંવાર ના પાડી, પણ નેટવર્કવાળા માન્યા નહીં, ખૂબ આગ્રહ કર્યો. અને છેવટે 2002માં બેરફૂટ કોન્ટેસા ટીવી શો શરૂ થયો.
અને આ શો એમને ઘરે ઘરે લઈ ગયો. શો ખાલી રેસિપીનો નહોતો, એક જીવનશૈલી હતી. પેલી હૂંફ, મિત્રતા, રોજિંદા જીવનમાં પણ સૌંદર્ય જોવાની વાત. અહીંથી જ એ ગ્લોબલ આઇકોન બન્યા.
13 કરતાં વધુ બેસ્ટ સેલિંગ કુકબુક્સ, લગભગ 20 વર્ષ સુધી ચાલતો શો, આ બધું જ અકલ્પનીય છે. પણ એક વાત નોંધવા જેવી છે.
કઈ વાત?
આટલી સફળતા પછી પણ એમણે જાણી જોઈને પોતાના બિઝનેસને બહુ મોટો થવા ન દીધો. કેટલીય લાયસન્સિંગ ડીલ્સ, મર્ચેન્ડાઇઝની ઓફરો ઠુકરાવી દીધી.
હા, ખરું કહ્યું. આજના જમાનામાં જ્યાં બ્રાન્ડને બસ મોટી ને મોટી કરવાની હોડ લાગી છે, ત્યાં આમ નાનું અને ફોકસ્ડ રહેવો એ પણ એક શીખ છે. એ એમની પ્રામાણિકતા બતાવે છે, એમના મૂળ સંદેશ પ્રત્યેની વફાદારી.
બરાબર. ચલો એમની આ ફિલોસોફી, એમના મૂલ્યોને થોડા વધુ સમજીએ.
હા, એમની મુખ્ય ફિલોસોફી શું છે, સાર શું છે?
ખૂબ જ સરળ પણ ઊંડી વાત છે. મહેમાનગતિ એટલે કે આતિથ્ય, એ ઉદારતાનું એક રૂપ છે અને એનાથી સમુદાય બને છે. ખોરાક એ પ્રેમ, હૂંફ અને જોડાણ વ્યક્ત કરવાનો એક રસ્તો છે. એ ખાલી પેટ નથી ભરતો, પણ દિલ જોડે છે.
અને પેલું એમનું ફેમસ વાક્ય, હાઉ ઇઝી ઇઝ ધેટ, આ કેટલું સરળ છે, એ ખાલી કહેવા ખાતર નથી, ખરું ને?
ના, જરાય નહીં. એ એક વચન છે કે ભવ્યતા, સુંદરતા એ અઘરી નથી હોતી, એ મેળવી શકાય છે. પણ હા, આ સરળતા પાછળ એમનું ઝીણવટભર્યું પ્લાનિંગ હોય છે.
એટલે કે મહેનત વગર કંઈ નથી મળતું.
ચોક્કસ. એ હંમેશા કહે છે કે યજમાને બધી તૈયારી પહેલાંથી કરી લેવી જોઈએ, જેથી મહેમાન આવે ત્યારે તમે શાંતિથી એમની સાથે સમય પસાર કરી શકો, ટેન્શન વગર. એમના મતે મહેમાનોને તમારું પૂરું ધ્યાન આપવું એ જ સાચી ઉદારતા છે.
અને પેલો બીજો મંત્ર જેણે ઘણા લોકોને રાહત આપી છે, સ્ટોર બોટ ઇઝ ફાઇન, બહારથી ખરીદેલું પણ ચાલશે.
હા હા, એ ખરેખર ક્રાંતિકારી છે. એ બહુ પ્રેક્ટિકલ વાત છે કે પરફેક્શન કરતાં કનેક્શન વધુ જરૂરી છે. જો બહારથી મીઠાઈ લાવવાથી તમને મિત્રો સાથે વાતો કરવા વધુ સમય મળતો હોય તો એ બરાબર છે. રસોઈમાં શહીદ થવા કરતાં સંબંધોને મહત્વ આપો.
આ ખૂબ મહત્વનું છે. આ ફિલોસોફી પાછળની પ્રેરણા શું હશે? આપણે બાળપણની વાત કરી, બીજું કઈ?
એક તો પેલી બાળપણમાં ખૂટતી હૂંફ અને સ્વીકૃતિ બનાવવાની ઈચ્છા, એ ચોક્કસ છે. એમની દરેક વસ્તુમાં એક વ્યવસ્થા, એક શાંતિ ઊભી કરવાનો પ્રયાસ દેખાય છે, ફૂલોની ગોઠવણી હોય કે રેસીપીની સ્પષ્ટ સૂચનાઓ. બીજું, એમની પોતાની બૌદ્ધિક જિજ્ઞાસા અને ડ્રાઈવ.
એટલે વોશિંગ્ટનથી હેમ્પટન્સ ગયા એ કઈ મહત્વાકાંક્ષા છોડી નહોતી દીધી?
ના, બસ દિશા બદલી હતી. એમણે જે વિશ્લેષણ શક્તિ અને ચોકસાઈ પરમાણુ નીતિમાં વાપરી હતી એ જ એમણે બિઝનેસ ચલાવવામાં અને રેસીપીને પરફેક્ટ કરવામાં વાપરી. એ સતત શીખતા રહે છે, પ્રયોગો કરે છે, સુધારે છે, આજીવન વિદ્યાર્થી.
અને મુશ્કેલીઓ આવે ત્યારે એમનો અધિગમ કેવો હોય છે?
એકદમ પ્રેક્ટિકલ અને હિંમતવાળો. પ્રોબ્લેમ જુઓ, સોલ્યુશન શોધો, અને જરૂર પડે તો રસ્તો બદલતા અચકાવો નહીં. જેમ એમણે સરકારી નોકરી છોડી, એ નિષ્ફળતાને હાર તરીકે નહીં પણ શીખવાલી તક તરીકે જુએ છે, વેલ્યુએબલ ડેટા તરીકે.
ચાલો હવે એ ત્રણ ખાસ પળોની વાત કરીએ જેણે એમના જીવનની દિશા જ બદલી નાખી. પહેલો વળાંક તો આપણે જાણીએ છીએ, 1978 બેરફૂટ કોન્ટેસા ખરીદવી.
બરાબર. શું થયું? વ્હાઇટ હાઉસની જોબ છોડી, હેમ્પટન્સમાં નાનકડી અજાણી ફૂડ સ્ટોર લીધી. કેમ? કારણ કે સરકારી કામથી કંટાળ્યા હતા. કંઈક એવું કરવું હતું જે સીધું લોકોને સ્પર્શે, સર્જનાત્મક હોય. પોતાની ખુશી માટે એક રિસ્ક લીધું.
અને એનાથી શું બદલાયું?
બધું જ. જીવનની દિશા જ ફરી ગઈ. પરંપરાગત સફળતાના રસ્તા પરથી ઉદ્યોગ સાહસિકતા અને ક્રિએટિવિટીના રસ્તે આવી ગયા. એ દુકાન એમની તાલીમશાળા બની. ત્યાં જ એમણે બિઝનેસ, રસોઈ, મેનેજમેન્ટ બધું દબાણમાં શીખ્યું. ત્યાં જ એમને પોતાનો જુસ્સો મળ્યો અને એમની ફિલોસોફી ઘડાઈ.
બીજો મોટો વળાંક એટલે 1999 પહેલી કૂકબુક.
હા, દુકાન વેચ્યા પછી શું કરવું એની અનિશ્ચિતતા હતી. ત્યારે એમણે પોતાનું બધું જ જ્ઞાન, અનુભવ, વિચારો એ બધું પુસ્તકમાં ઉતરવાનું જોખમ લીધું.
કેમ?
નવા પ્રોજેક્ટની જરૂર હતી અને જે શીખ્યા હતા એ વહેંચવું હતું. દુકાનની જે સ્પિરિટ હતી એને દુનિયા સુધી પહોંચાડવી હતી.
અને આ પુસ્તકની સફળતાએ શું સાબિત કર્યું?
એણે સાબિત કર્યું કે ઈના ગાર્ટનની વાતમાં દમ છે. એમની અપીલ ખાલી હેમ્પટન્સ પૂરતી નથી, એ યુનિવર્સલ છે. આનાથી એમને લેખક તરીકે નવી ઓળખ મળી, લાખો લોકો સુધી પહોંચવાનો રસ્તો મળ્યો. અને આ જ સફળતાએ ટીવી શો અને એમના સામ્રાજ્યનો પાયો નાખ્યો. લોકલ દુકાનદારમાંથી નેશનલ ફિગર બન્યા.
અને ત્રીજો, કદાચ સૌથી દેખીતો વળાંક 2002 ફૂડ નેટવર્ક શો માટે હા પાડવી. આપણે વાત કરીએ એમ એ શરૂઆતમાં બહુ ખચકાતા હતા.
હા, કેમેરાનો ડર હતો, પર્સનલ લાઈફ જતી રહેવાની ચિંતા હતી. પણ છેવટે એમણે હા પાડી. કેમ? કારણ કે ફૂડ નેટવર્ક બહુ જ પાછળ પડ્યું હતું અને એમને પણ સમજાયું કે પોતાની વાત કે સારું ખાવાનું બનાવવું અને ખવડાવવું એ અઘરું નથી, આનંદદાયક છે. એને લોકો સુધી પહોંચાડવાનો આ સૌથી સારો રસ્તો છે.
અને આ શો એમના માટે શું લઈને આવ્યો?
એમને આખી દુનિયામાં ઓળખ મળી. એ ઘરઘરમાં જાણીતા બન્યા. એમની પેલી હૂંફાળી, શાંત સ્ટાઇલ ટીવી પર જીવંત થઈ. ઈના ગાર્ટન એક બ્રાન્ડ બની, એક જીવનશૈલી બની. પુસ્તકો કરતાં પણ વધુ મોટી અસર થઈ. એક કલ્ચરલ આઇકોન બની ગયા.
ખરેખર આખી સફર જ બહુ પ્રેરણાદાયક છે. આજના સાંભળનારાઓ માટે એમની વાર્તામાંથી કયા પાઠ શીખી શકાય? માનવીય પાઠ
ઘણા બધા. પહેલો અને સૌથી મોટો પાઠ તો એ કે પોતાની જાતને ફરીથી શોધવાની કોઈ ઉંમર નથી હોતી. 30 વર્ષે કારકિર્દી બદલવી એ બતાવે છે કે તમારા જુસ્સા પાછળ જવા માટે ક્યારે મોડું નથી થતું.
અને પેલી સ્કિલ્સવાળી વાત પણ ખરી. એક જગ્યાએ શીખેલી આવડત, જેમ કે એમની એનાલિટિકલ સ્કિલ, એ સાવ અલગ જગ્યાએ પણ કામ લાગી શકે છે.
બરાબર. બીજો પાઠ એ છે કે સફળતાની પોતાની વ્યાખ્યા બનાવો. સમાજ શું કહે છે એના કરતાં તમને શેમાં આનંદ મળે છે, શેમાં સંતોષ મળે છે એ વધુ મહત્વનું છે. સફળતા એટલે ખાલી પદ કે પૈસા નહીં, પણ મનને ગમતું કામ મળવું.
અને ત્રીજું, પેલી ઉદારતાવાળી વાત, એ પણ એક બિઝનેસ મોડેલ હોઈ શકે છે.
હા, એમણે પોતાની રેસીપી, ટેપ્સ બધું ખુલ્લા દિલે વહેંચ્યું. લોકોને શીખવ્યું, સશક્ત કર્યા અને એ જ એમની સફળતાનું કારણ બન્યું. આપવાથી ક્યારેય ઘટતું નથી.
અને ચોક્કસપણે એક મજબૂત પાર્ટનરશિપની તાકાત. જેફરી સાથેના એમના 50 વર્ષથી વધુના સંબંધો એ બતાવે છે કે જીવનમાં રિસ્ક લેવા અને સફળ થવા માટે એવો સાથી હોવો કેટલો જરૂરી છે જે તમારા પર ભરોસો રાખે, તમને પ્રોત્સાહન આપે.
અને છેલ્લે પણ બહુ મહત્વનું, શિસ્ત વગર સર્જનાત્મકતા અધૂરી છે. એમની પેલી પ્રયત્નરહિત દેખાતી સ્ટાઇલ પાછળ ખૂબ જ મહેનત, પ્લાનિંગ અને બેઝિક્સ પરની પકડ છે. જ્યારે તમે ફંડામેન્ટલ્સમાં માસ્ટર હો ત્યારે જ તમને ખરી ક્રિએટિવ ફ્રીડમ મળે છે.
આજના સમયમાં જ્યારે ઘણા લોકો બર્નઆઉટ, કરિયરની ચિંતા અને સાચા કનેક્શનની કમી અનુભવી રહ્યા છે ત્યારે ઈનાની વાત બહુ જ રેલેવન્ટ લાગે છે, જાણે કોઈ રસ્તો બતાવતી હોય.
ખરેખર આ ડિજિટલ દુનિયામાં જ્યાં બધું વર્ચ્યુઅલ છે ત્યાં સાથે બેસીને જમવાની, સમુદાય બનાવવાની વાત આપણને કંઈ મૂળભૂત યાદ અપાવે છે. એ એક સાથે જૂનું અને નવું બંને લાગે છે.
ચાલો તો આ સરસ મજાની ચર્ચાના અંતે 3 મુખ્ય શીખ તારવીએ. પહેલી, ભાવનાત્મક સૂઝ શું લઈ જઈ શકીએ?
ભાવનાત્મક સૂઝ તો ઈના અને જેફરીના અતૂટ સંબંધ અને ભાગીદારીમાંથી મળે છે. એ બતાવે છે કે એક ઊંડો, પરસ્પર આદર અને સપોર્ટવાળો સંબંધ જીવનના ગમે તેવા મોટા જોખમો લેવા અને પડકારો ઝીલવા માટેનું સૌથી મજબૂત પાયો છે. સાચી પાર્ટનરશિપ તમારી મહત્વાકાંક્ષાઓને પોષે છે અને સફળતાને વધુ મીઠી બનાવે છે. એમનો સંબંધ એમના આખા સામ્રાજ્યનો અદૃશ્ય પણ સૌથી મજબૂત થાંભલો છે.
બરાબર. બીજી, બૌદ્ધિક સૂઝ એ શું શીખવે છે?
બૌદ્ધિક સૂઝ એ છે કે આવડત અને બુદ્ધિ કોઈ એક જ ક્ષેત્ર માટે નથી હોતી. ઈનાએ વ્હાઇટ હાઉસમાં જે વિશ્લેષણ ક્ષમતા, જે ચોકસાઈ કેળવી હતી એ જ એમને રસોઈ અને બિઝનેસ જેવા સાવ જુદા ક્ષેત્રમાં વાપરી. એ બતાવે છે કે સ્કિલ્સ ટ્રાન્સફરેબલ હોય છે અને બૌદ્ધિક કઠોરતા કોઈ પણ કામમાં, ભલે એ ગંભીર ન લાગતું હોય, તેમાં પણ લાગુ પાડી શકાય છે.
અને ત્રીજી, સાર્વત્રિક સૂઝ જે આપણા બધાને લાગુ પડે.
સાર્વત્રિક સૂઝ કદાચ સૌથી શક્તિશાળી છે. સમાજ જેને સાચો રસ્તો કે પ્રતિષ્ઠા માને છે એના કરતાં પોતાની ખુશી અને સંતોષને પસંદ કરવાની હિંમત રાખવી. ઈનાની વાર્તા આપણને પૂછે છે, શું ક્યારેક જે પસંદગી દુનિયાને પાગલપન લાગે એ જ ખરેખર તમારા માટે એકમાત્ર સાચી પસંદગી હોઈ શકે? અને શું જીવનનું સૌથી મોટું જોખમ ખોટો રસ્તો લેવામાં છે, કે પછી એ જાણ્યા પછી પણ કે આ રસ્તો મારો નથી એના પર જ ચાલતા રહેવામાં છે? આ સવાલ આપણને આપણા જીવન અને પસંદગીઓ વિશે ફરી વિચારવા મજબૂર કરે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.